તારીખ 26/3/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 23.
કાલ પાનો 32 સંસાર વર્ણન કર્યું છે. સંસારમાં કેવા કેવા દુઃખો ઉત્પન્ન થાય છે, સંસાર અવસ્થા નિરૂપણ, એમાં કરુણાનું યોગનો વિષય થોડો ચાલે છે. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ બંધ અનુભાગ બંધ છેલ્લી એવી વાત કરી કે જીવોને બંધાવું ન હોય તેણે મિથ્યાત્વને રાગ દ્વેષ ન કરવા જોઈએ, કશાય ન કરવો જોઈએ. કશાય એટલે મિથ્યાત્વને રાગ દ્વેષ. એક પ્રશ્ન એ ઉઠાયો છે કે પૂતગળ પરમાણુઓ તો જડ છે અને તેમને કાંઈ જ્ઞાન નથી, તો તેઓ યથાયોગ્ય ભિન્ન ભિન્ન પ્રકૃતિ રૂપ થઈને કેવી રીતે પરિણમે છે? કોઈ પરમાણુ જ્ઞાનાવરણીય, કોઈ દર્શનાવરણીય, કોઈ વેદનીય, એને તો ખબર નથી પડતી. એનું પરિણમન કેવી રીતે થાય છે? કોઈ ભગવાન, કોઈ ઈશ્વર કોઈ કરાવે છે અંદર કાંઈ, એમ એને તો ખબર નથી કાંઈ, એ કેવી રીતે પરિણમે? તેનો ઉત્તર કે જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પૂતગળ પિંડ માંસ શુક્ર અને રુધિર આદિ ધાતુ રૂપ પરિણમે છે, એ ભોજનના પરમાણુમાં યથાયોગ્ય કોઈ ધાતુ રૂપ થોડા અથવા કોઈ ધાતુ રૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તો કોઈનો થોડા કાળ સુધી રહે છે. વળી એ પરમાણુઓ કાંઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ તો અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં કાંઈ ભોજનરૂપ પૂતગળ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું, તથા અન્ય પણ કોઈ પરિણમાવનારો નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે કે જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે. દ્રષ્ટાંત આપ્યું છે સમજાવવા માટે કે કોઈ પણ માણસ ભોજન કરે છે, ભોજન કરે છે એમાં એ ભોજનના પરમાણુનું પરિણમન શરીરમાં સપ્ત ધાતુ રૂપે વહેંચાઈ જાય છે. એ જે પૂતગળ પરમાણુઓનો વિભાગ થઈ ગયો 7 પ્રકારનો, એમાં પૂતગળ પરમાણુને તો ખબર નથી કે કેટલા પરમાણુનું લોહી બને, કેટલા પરમાણુની ચામડી બને, એવું કાંઈ એને તો ખબર નથી. છતાં આપોઆપ કાર્ય થાય છે કે નથી થતું, અને એ થાય છે એની પાછળ એનું વિજ્ઞાન છે. જે પરમાણુ પરિણમે છે એ પોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે, એ પરિણમનનું એનું વિજ્ઞાન છે. એ આપોઆપ જ કાર્ય થાય છે કે નથી થતું, પાછું એક જ તપેલામાંથી ને એક જ રસોડામાંથી જમનારા ને બધાને એક સરખું પરિણમન નથી થતું, થાય છે. જેને ચરબી વધારવી હોય એને વધતી નથી ને ઘટાડવી હોય એને ઘટતી નથી, અથવા ઘટાડવી હોય એને વધી જાય છે ને વધારવી હોય એને નથી વધતી. ભોજન તો તેનું તે છે, પરમાણુને જ્ઞાન નથી, છતાં પણ નિમિત્ત નૈમિતિક સંબંધે જે પ્રકારની વહેંચણી થવી જોઈએ પરિણમનમાં એ પોતાના ગુણધર્મ અનુસાર થઈ જાય છે. કોઈ કાંઈ એમાં કરતા થઈને કરે બીજો જીવ, એને જ્ઞાન નથી, માટે કોઈ જ્ઞાનવાળો એને પરિણમાવે, જ્ઞાનવાળો કોઈ એમાં કાર્ય કરે એમ છે નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે, તેમ કશાય થતા. એ દ્રષ્ટાંત લીધો છે, સિદ્ધાંત કહે છે. કે તેમ કશાય થતાં યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો કર્મવર્ગના રૂપ ઉદગળ પિંડ નાનાવરણાદિ પ્રકૃતિ રૂપે પરિણમે છે. કશાય થતાં મન વચન કાયાના યોગ દ્વારે જે કર્મણ વર્ગણાઓનો આશ્રવ થયો એમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ પરમાણુના ગુણધર્મ અનુસાર પરિણમન થઈ જાય છે. કેટલાક પરમાણુ જ્ઞાનાવરણી, કેટલાક દર્શનાવરણી, કેટલાક અંતરાય, કેટલાક મોહની, કેટલાક વેદની એ રીતે પરિણમી જાય છે. કર્મણ વર્ગણામાં બધા કર્મ સામાન્ય છે, જેમ ભોજનમાં બધા ભોજન સામાન્ય છે એવી રીતે, પણ એની વહેંચણી આ રીતે જીવનો કશાય ભાવનું નિમિત્ત પામીને થઈ જાય છે, આપોઆપ થાય છે. એ કર્મ પરમાણુઓમાંથી યથા યોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા અને કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે. પાછું બધામાં એક સરખી વહેંચણી થાય એમ નહીં, કોઈમાં ઘણો જથ્થો થાય, કોઈ પ્રકૃતિમાં ઓછો જથ્થો થાય, કોઈનો પ્રદેશ વિશેષ થાય, કોઈનો પ્રદેશ ઓછો થાય, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તો કોઈનો થોડો કાળ રહે છે. કેટલાક આયુષ પર્યંત રહે છે, કેટલાક આયુષ પછી પણ ચાલુ સાથે રહે છે. બધાની સ્થિતિ એક સરખી પડતી, આઠે કર્મની સ્થિતિ જુદી જુદી પડે છે. એ તો લીધું અહીંયા એ નીચે કોઠો લીધો ને, ઉત્કૃષ્ટ આટલી પડે, જગન્ય આટલી હોય, બધા કાળ આટલો, એ બધાનો જુદો જુદો છે, કોઈનો સરખો છે, કોઈનો જુદો જુદો પડે છે. એ સ્વયં જ પરિણમે છે એમ કે છે. નિમિત્ત આપણું પરિણમન છે, એ નિમિત્ત છે એમાં. આધાર એટલે નિમિત્ત, નિમિત્ત થી વધારે કાંઈ નહીં એમ છે. એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એ સ્વતંત્ર પરિણમે છે એમ લેવું. સ્વતંત્ર કરતા થઈને પરિણમે છે કર્મ. જીવ એનો કરતા હર્તા થઈ શકે નહીં. અને જીવને ક્યાં ખબર છે કેટલા પરમાણુને જ્ઞાનાવરણીમાં લઈ જવા, તો પછી આયુષમાં વધારે વધારે લઈ જાય. એની ઈચ્છા પ્રમાણે જો પરિણમતા હોય, જીવની ઈચ્છા પ્રમાણે કર્મનો બંધ થતો હોય, તો પછી જે આયુષ એને પ્રિય હોય એ પ્રાયુષમાં આયુષનો ઓછો બંધ શું કરવા કરે? અથવા દેવ હોય એ ફરીને દેવાયુનો જ બંધ કરે, શું કરવા બીજો કરે? જો એની ઈચ્છા પ્રમાણે પરિણમન થતું હોય તો દેવ દેવાયુનો જ બંધ કરે, મનુષ્ય મનુષ્યાયુનો જ બંધ કરે, અથવા ન ખૂટે એવું લાંબો લાંબો બંધ કરે. એવું તો કાંઈ બનતું નથી. જીવની ઈચ્છા પ્રમાણે ન થાય, એના ગુણધર્મ પ્રમાણે થાય. ભાવ એમાં નિમિત્ત પડે છે, જીવનો કશાય ભાવ એમાં નિમિત્ત પડે છે, શુદ્ધ ભાવ નહીં. જીવનો જે કશાય ભાવ છે એ નિમિત્ત પડે છે, અશુદ્ધ ભાવ નિમિત્ત પડે છે. શુદ્ધ ભાવ નિમિત્ત કર્મબંધમાં નિમિત્ત પડતો નથી, એટલો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં સામાન્ય સ્થૂળ પણ એમ વિચારાય છે કે આને લઈને આમાં આમ થાય, એમ નથી. કોઈ પણ નિમિત્તના સદભાવમાં નૈમિત્તિક ભાવે પરિણમવું એવો જીવનો કે પરમાણુનો પોતાનો પુદ્ગ પોતાનો ધર્મ છે. એ સામા પદાર્થનો ધર્મ નથી. શું? જેમ કે જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે, જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે, તો જ્ઞેયને લઈને અહીંયા જ્ઞાન નથી થતું. ભલે જ્ઞેય આકારે જ્ઞાન થાય છે અને જેવું જ્ઞેય હોય એવું જ જ્ઞાન થાય છે, તો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં જ્ઞેય અનુસાર જ્ઞાન થવું તે જ્ઞાનનો ધર્મ છે, એ જ્ઞેયનો ધર્મ નથી. જ્ઞેય અનુસાર જ્ઞાન થવું, એવું જ જ્ઞાન થવું, એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞેયનો એમાં બિલકુલ ધર્મ નથી, ને જ્ઞેયનો એમાં કોઈ ભાગ નથી, કોઈ અંશ નથી. કોઈ અંદર એ થોડા અંશે પણ કાર્ય કરાવે છે કે કરે છે કે એવું કાંઈ નથી એની અંદર કોઈ અંશે પણ. તદ્દન સ્વતંત્ર ને તદ્દન ભિન્ન છે બે, છતાં એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
આમે જેવો પદાર્થ છે એવું જ્ઞાન થાય.
હા, જ્ઞાન નો ધર્મ છે, જ્ઞાન સ્વતંત્ર પણ એવું જ્ઞેય હોય એવા જ્ઞેયાકારે જ્ઞાન પરિણમે એ જ્ઞાન નો સ્વતંત્ર ધર્મ છે. શું એમાં જ્ઞેય નું કોઈ કારણ છે
નહીં,
કઈ નહીં. એ જ્ઞેય છે માટે જ્ઞાન એવું થયું એમ નહીં. ગુરુદેવ એમ કહેતા કે જ્ઞેય છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નહીં, એની હયાતી પણ નહીં. લ્યો ઠીક, તદ્દન સ્વતંત્ર છે. બે પદાર્થો તદ્દન સ્વતંત્ર છે, બે નું અસ્તિત્વ તદ્દન સ્વતંત્ર છે. આ છે તો એના કારણે છે, જ્ઞેય છે તો જ્ઞેય ના કારણે છે, જ્ઞાન છે તો જ્ઞાન ના કારણે છે. બસ ભલે પરિણમન માં શબ્દ સદૃશ પણ હોય તોય તે જૈન સિવાય એ વાત નથી. બાકી તો આખું જગત આના કારણે આ થાય ને આના કારણે આ થાય એવી કલ્પનામાં રાગ દ્વેષ મોહથી દુખી થાય છે, બીજું કઈ છે નહીં જગતના બધા જીવો. એટલે તો કૃપાળુ દેવે લીધું, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત મૂર્છા નવ જોજો. કોઈના કારણે કઈ કલ્પના કરવાની નથી, બધું સ્વતંત્ર છે. બોધે લેવાનો છે કે કર્મના ઉદયથી મને કઈ થાય છે એમ છે નહીં. કર્મનો ઉદય આવે ત્યારે પણ હું મારું શુદ્ધ પરિણમન કરવા સ્વતંત્ર છું. એ ઉદય મને વિભાવપણે પરિણમાવે એવી ખરેખર વસ્તુ સ્થિતિ નથી. મારી પૂરેપૂરી સ્વતંત્રતા છે, મારું સ્વકાર્ય કરવા માટે મારી પૂરેપૂરી સ્વતંત્રતા છે એમ લેવું. નહીતર આ એક લાકડું ગરી ગયું છે. કર્મ ના ઉદય થી હેરાન થયો, કર્મ ના ઉદય થી હેરાન થયો. કર્મ મને બાંધે છે, કર્મ મને હોવાડે, કર્મ મને જગાડે. પાછું એમ કે મારે તો 5 વાગે ઉઠવું હતું, પણ 6 વાગે કામ આંખ ઉગડી કે દર્શનાવરણી નો ઉદય ચાલુ હતો. જો 5 વાગે ઉદય પૂરો થયો તો 5 વાગે મને કોઈ ન જગાડે હોત તો હું જાગી જાત. એટલે આ તો સીધી વાત છે ને કે મારે તો જાગવું હતું પણ હું ન જાગ્યો. કેમ કે કર્મ નો ઉદય ચાલુ હતો, નિંદ્રા નો ઉદય ચાલુ હોય તો નિંદ્રા આવ્યા કરે, શું કરીએ. માટે કર્મ જીવ ઉપર અસર કરે છે એવું ચોખ્ખું જોવામાં આવે છે. આ કલ્પના થઈ ગઈ છે એને ના પાડે છે એમ નથી. પાછું બધે એમ નથી કરતો, એને તરસ લાગે ત્યારે ઉદય આવશે પાણી પીવાનો ત્યારે પાણી પીવાશે એમ નહી કરે. ભૂખ લાગે ત્યારે ઉદય આવશે આહાર લેવાનો ત્યારે આહાર લેવાશે એમ નહીં કરે. ત્યારે કહે છે ભાઈ વ્યવસ્થા કરો, જમવાની વ્યવસ્થા કરો, ભૂખ લાગી છે, કડું થતું હોય તો ઉતાવળ કરો. ત્યાં એવી રીતે નથી લેતો. એનો અર્થ કે એકાંતે પરિણમે છે. પોતાને જરૂર લાગે ત્યાં કર્મને ભૂલી જાય છે, પોતાની પરતંત્રા નો દોષ ને મિથ્યાત્વ એને સેવવું હોય ત્યારે નાખે દોષ કર્મ માથે. આવી રીતે અન્યાય કરે છે, ન્યાય કરતો નથી પણ અન્યાય કરે છે. પછી બધે એમ થશે જ્યાં જ્યાં એને રાગ દ્વેષ થશે ત્યારે મારો અપરાધ નથી, સામા વાળા જીવ નો અપરાધ છે, એ ગોતા વગર નહીં રહે. અને ન્યાય તો એવો છે કે જો તારો દોષ બીજા કરાવતા હોય તો તારો દોષ પણ બીજા જ મટાડે, તારે તારે મટાડવાનું ન રહ્યું. પછી જયારે તું દોષ કરવા પરતંત્ર છો તો મટાડવા તું પરતંત્ર થયો ને, એટલે પછી તારે સુધરવાનો કોઈ આરો વારો રહેતો નથી. કોઈ પરમાણુઓનો સંબંધ તો ઘણો કાળ રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે. એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે, જો એની પોતાની શક્તિ છે એમ કહ્યું, શું કીધું? એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે, ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે. બધાની એક સરખી શક્તિ વ્યક્ત નથી, કોઈની ઓછી શક્તિ છે, કોઈની વધારે શક્તિ છે. પ્રગટ પર્યાય શક્તિની વાત છે, એમ થોડી કોઈની પર્યાય હીણી છે, કોઈની પર્યાય વધારે શક્તિવાન છે. અને એમ થવામાં કોઈ કર્મવર્ગના રૂપ પૂતગળ પિંડને તો જ્ઞાન નથી, અને એમાં કોઈ પરમાણુને જ્ઞાન નથી કે હું આમ પરિણમું, એવું એનામાં જ્ઞાન નથી. તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી. જો આ દોરડીથી બાંધે છે કે નહીં દોરાથી, કોઈ નબળું હોય તો તૂટી જાય, એ પરમાણુ છે. કોઈ બળવાન હોય તો ન તૂટે, એ પરમાણુ છે. પરમાણુ પરમાણુમાં બાંધવાની શક્તિ ઓછા વધતા પ્રમાણમાં રહેલી છે. બારમાં પણ તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી, અને એ પરમાણુને કોઈ પરિણમાવનારો નથી. કયા પરમાણુને પકડીને કોઈ પરિણમ આવે એ બતાવો જોઈએ, કેવી રીતે પરિણમ આવે. કોઈ પરમાણુને નહીં પરિણમતો હોય એને પકડીને પરિણમ આવે એવું બતાવવું જોઈએ, એવું કાંઈ બની શકતો નથી. પરંતુ એવો જ કેવળ નિયમિત નૈમિતિક ભાવ બની રહ્યો છે, એવો જ ભાવ બની રહ્યો છે કે જેમ પોતામાં નૈમિતિક ધર્મ હોય તો નિમિત્તના સંયોગમાં પરિણમન થાય, પણ પોતામાં નૈમિતિક ભાવ એ વખતે ધારણ કરેલો હોય તો એ પોતાનો ભાવ છે અને પોતાનો ધર્મ છે. જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે, અને એ નિમિત્ત નૈમિતિક સંબંધમાં એ જ પ્રકારે પરિણમન થાય છે, અને એ વિભાવ થવામાં આવા નિમિત્ત નૈમિતિક સંબંધો છે. શું? જો નિમિત્ત નૈમિતિક સંબંધે એ પ્રકારે વિભાવ ન સિદ્ધ થતો હોય તો આપોઆપ જીવ વિભાવ કરે છે એ એનો સ્વભાવ થઈ જશે. માટે નિમિત્ત વિના પણ નહીં અને નિમિત્તથી પણ નહીં, આ બે વાત કરતા હતા ગુરુદેવ. નિમિત્ત વગર પણ નહીં અને નિમિત્તથી પણ નહીં, બે વાત પરસ્પર વિરુદ્ધ લાગે પણ વસ્તુ સ્વરૂપ એવું છે. શું? લોકમાં પણ એવા નિમિત્ત નૈમિતિક ભાવ ઘણા બની રહ્યા છે. શું? લોકમાં આવા પ્રસંગ ઘણા બની રહ્યા છે. એમ કે છે આપણે જ્ઞાન જ્ઞેયનું દ્રષ્ટાંત લીધું, એ તો બધાને અનુભવ ગોચર છે. હા, હવે બીજા દ્રષ્ટાંત આપે છે. જેમ મંત્રના નિમિત્તથી જળાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે, શું વિદ્યા આવે, અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે, એવી મંત્ર તંત્રની અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે. કેટલીક સારી છે અને કેટલીક ખરાબ છે, એને મેલી વિદ્યા કહેવામાં આવે છે. તો એમાં પણ એક પાણીનો દ્રષ્ટાંત લીધો, મંત્ર લો પાણી એને પીવડાવે અથવા એ પાણી છાંટે, આમાંનો રોગ દૂર થઈ જાય. જો આ મીછી ઉતારે છે કે નહીં, મંત્ર બોલીને મીછી ઉતારે છે કે નહીં, તો હમણાં સુધી હાલતું હતું, હવે ઓછું થઈ ગયું. એ આપણે રામજીભાઈ ઉતારતા હતા, મીછી કોઈને કરડો હોય કરડો હોય, મીછીની બળતરા બહુ થતી હોય, મંત્ર બોલીને આમાં કરે ત્યારે વેદના ઘટી જાય. હવે મને કાંઈ નથી, પહેલાં કે બહુ દુખતું હતું, દુખાવો બહુ હતો, બળતરા હતી, હવે કાંઈ નથી એમ કે ઉતરી જાય. એ જાતની વિદ્યાઓ છે જગતમાં, અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે. એવી આ વિદ્યાધર તો બધા પેલા વિદ્યા સાધતા હતા ને, એ બધા મનુષ્યો જ હતા. ચાલે છે કે હજી એમ બને છે, એવું બને બને છે બરાબર. ઠીક એવું છે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તથા કાકરી વગેરે એમાં સર્પાદિકને રોકવાની શક્તિ હોય છે. અને કિલિત સર્પ નથી કહેતા હિન્દી ભાષામાં, થંભી જાય. એક કાકરી મારે મંત્રેલી કાકરી, એક એને જરા કાકરી મારે એટલે આગો ન જાય ને પાછો ન જાય, અહીંયા ખીલો ખોડાઈ જાય, એમ ખોડાઈ જાય. એવો મંત્ર હોય છે. શું આપણે એમ સમજવું કે આપણે કઈ કરતા નથી, એવું નિમિત્ત સંબંધ હોય છે. એનો ઉદય હોય આ એવો જીવ નો નિમિત્ત ભાવ હોય, બસ બીજું કઈ નહીં. એ સ્વતંત્ર મટવું, સ્વતંત્ર અહીંયા પરિણમન થવું, એ પણ સ્વતંત્ર. પોતે અભિમાન કરે તો પોતે કર્મ બાંધે, એ નિમિત્તે પોતે ગ્રહિત મિથ્યાત્મ ના કર્મ બાંધે. ગ્રહિત મિથ્યાત્મ એને કહે છે શું, એ નવું ગ્રહણ કર્યું, કરતા થઈને નવું ગ્રહણ કર્યું, એ ગ્રહિત મિથ્યાત્મ થાય. બીજું એટલે વધારામાં વધારે પાપ બંધાય, આમ થાય લ્યો. ઠીક તેમ જીવ ભાવના નિમિત્ત વડે ઉદ્ગળ પરમાણુઓમાં નાના વર્ણાદિ રૂપ શક્તિ થાય છે. જીવ ભાવના નિમિત્ત વડે વિભાવ ભાવે, શું જીવના વિભાવ ભાવના નિમિત્ત વડે ઉદ્ગળ પરમાણુઓમાં નાના વર્ણાદિ રૂપ શક્તિ થાય છે. જે કારણ વર્ગણા છે સામાન્ય પડેલી છે એમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ રૂપે પરિણમવાની ધર્મ છે, એ પ્રમાણે એ પરિણમે છે. અહીં વિચાર વડે પોતાના ઉદ્યમ પૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી, પણ તથારૂપ નિમિત્ત બનતા સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. શું અહીં વિચાર વડે પોતાના ઉદ્યમ પૂર્વક કાર્ય કરે તો ત્યાં જ્ઞાનની જરૂર ખરી, એટલે પછી જ્યારે કર્મનો આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધે સંસાર ચાલ્યો આવ્યો છે, પણ હવે પોતાને જરૂર લાગે, શું વિચાર કરે વિવેક કરે કે મારે મુક્ત થવું છે, તો એને ત્યાં જ્ઞાનની જરૂર છે. જ્ઞાન અને પુરુષાર્થ એનો ઉત્પન્ન થાય તો એ કર્મબંધથી છૂટી શકે છે. પણ તથારૂપ નિમિત્ત બનતા સ્વયં તેવું પરિણમન થાય ત્યાં જ્ઞાનનું કાંઈ પ્રયોજન નથી. અને પોતાનું નિમિત્ત એટલે વિભાવ ભાવ બનતા સ્વયં કર્મનું અને ભાવિભાવનું જે પરિણમન થાય ત્યાં પછી શુદ્ધ પરિણામ કે ઉદ્યમનું કે પુરુષાર્થનું ત્યાં કાંઈ પ્રયોજન નથી. ત્યાં શુદ્ધ પરિણમન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એ પ્રમાણે નવીન બંધ થવાનું વિધાન જાણવું, આ કથન છે. વિધાન એટલે કથન છે. આ પ્રમાણે નવો બંધ થાય છે એમાં પુદ્ગળ પરમાણુ સ્વયં બંધાય છે જીવના વિભાવનું નિમિત્ત પામીને, એમ ગણવું. અને જેને ન બંધાવવું હોય એને કર્મની પૂજા નહીં કરવાની, પણ એને કસાય મટાડવાનો. આવો કર્મની પૂજા કરે છે ને અંતરાય કર્મને, હે અંતરાય કર્મ તું મને હેરાન કરતો નહીં, હું તારી પૂજા કરું. ઓલા સર્પની પૂજા કરે એમ કે હે સર્પ તું મને કરડતો નહીં, હું પાંચ દીવા પાણી આરે કરી લઈશ. એમ નથી કરવાનું, પોતાના વિભાવ મટાડવાની વાત છે. કર્મને કાંઈ જીવ કરી શકે, કર્મમાં ફેરફાર કરી શકે એ જીવનો અધિકાર નથી. હવે એ કર્મોમાં જે જુદી જુદી અવસ્થાઓ છે એને સમજાવે છે. હવે જે પરમાણુ કર્મરૂપ પરિણામ છે તેનો જ્યાં સુધી ઉદયકાળ ન આવે ત્યાં સુધી તે જીવના પ્રદેશોથી એ ક્ષેત્ર અવગારૂપ બંધન રહે છે. શું કહે છે કે અત્યારે જે કર્મ પરમાણુ બંધાણા એનો ઉદય આવે નહીં ત્યાં સુધી એ સાથે ને સાથે રહે. પછી એ આ ભાવ હોય કે બીજા ભાવમાં જાય તો પણ કર્મણ વર્ગણાનો જેનો ઉદય નથી આવ્યો બંધાયેલા છે એ સાથે ને સાથે જાય છે. ત્યાં જીવ ભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. જીવ ભાવના નિમિત્તથી એટલે શું, એને સંક્રમણ કહે છે. ત્યાં જીવ ભાવના નિમિત્તથી એટલે કોઈ પુણ્ય બાંધ્યું હોય સાધારણ અને પાપ ઘણું કરે તો એ પુણ્ય પ્રકૃતિ પલટાઈને પાપની પ્રકૃતિમાં બદલાઈ જાય. એવું તો કોઈ સાધારણ પાપ કર્યું હોય તીવ્રમાં એવું નથી બહુ બનતું. શું સાધારણ જો પાપ કર્યું હોય ને તીવ્ર પુણ્યના પરિણામ કરે તો એ પાપ પ્રકૃતિનો પાપ પ્રમાણે ઉદય ન આવે, પુણ્ય પલટાઈને પુણ્યમાં ઉદય આવે અને એ જ પ્રમાણોનો એવા ફેરફારો થાય છે. કાચો રંગ જેમ ચાલ્યો જાય એવી રીતે પાકો રંગ હોય તો ન જાય પણ કાચો રંગ હોય તો ધોવાઈ જાય છે ને એવી રીતે, ને પાકો રંગ હોય તો ઝાંખો પડે પણ જાતો નથી એમ તીવ્ર પરિણામે કર્મ બાંધ્યા હોય તો એનો અનુભાગ ઘટે બહુ બહુ તો મંદ ઉદય આવે. શું એવા બધા ફેરફારો થાય છે. હા એ નથી જતું, એ જાતું નથી પણ એના અનુભાગમાં ફેરફાર થઈ શકે છે. સાવનો માટે પાકા રંગ જેવું છે ને સંક્રમણ થાય એ કાચા રંગ જેવું છે એમ લેવું. ત્યાં જીવ ભાવના નિમિત્તથી કોઈ પ્રકૃતિઓની અવસ્થાનું પલટાવું પણ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિઓના પરમાણુ હતા તે સંક્રમણ રૂપ થઈ અન્ય પ્રકૃતિના પરમાણુ થઈ જાય છે. કોઈ અન્ય પ્રકૃતિના પરમાણુ હોય પલટાઈને પાછા અન્ય પ્રકૃતિ રૂપે થઈ જાય છે. દુર્ગંધમાંથી સુગંધ થાય, સુગંધમાંથી દુર્ગંધ થાય. કોઈ ફળ ફૂલ હોય છે સુગંધી હોય છે બગડી જાય ત્યારે એમાં એમાં દુર્ગંધ પાછી ઉત્પન્ન થઈ જાય છે. એમ એમ ફેરફાર થઈ જાય છે ને. શું દુર્ગંધવાળા હાથ હોય સાબુથી ધોવે તો દુર્ગંધ ચાલી જાય ને સાબુની વાસ આવે, સુગંધી સાબુની વાસ આવે તો ઓલા કરતા જે વધારે બળવાન હોય એની અસર દેખાય. સીધી વાત તો એ છે. શું વળી કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ ઘણો હતો તેનું અપકર્ષણથી થોડો થઈ જાય છે ઘટે એને અપકર્ષણ કહે છે. તથા કોઈ પ્રકૃતિઓનો સ્થિતિ વા અનુભાગ થોડો હતો તેનું ઉત્કર્ષણ થઈને ઘણો થઈ જાય છે. ને એક પરિણામે કેટલા ફેરફાર થાય. જીવ એક વિભાવ કરે એમાં નવા તો બંધાય પણ જે અંદર પીડ્યા હોય એમાં પણ ફેરફાર થાય. સત્તામાં જે પીડ્યા હોય બંધાયેલા પીડ્યા હોય એમાં કોઈનો પ્રકૃતિમાં ફેરફાર થાય, કોઈની સ્થિતિ વધવામાં ફેરફાર થાય, કોઈની સ્થિતિ ઘટવામાં ફેરફાર થાય. આમ એક સાથે ત્રણ ચાર જગ્યાએ નિમિત્ત નિમિત્ત એક સંબંધમાં અસર થઈ જાય એક પર એક ભાવમાં. હા સ્વાધ્યાય કરવો તમે તો અત્યારે શુભ ભાવ મુખ્યપણે વર્તે છે તો જે શુભ ભાવથી પાપ પ્રકૃતિઓમાં ફેરફાર થવાનો એ થાય, નવા શુભ પ્રકૃતિના બંધન થાય, પછી કોઈનો અનુભાગ પાપનો અનુભાગ ઘટે અને પુણ્યનો બાંધેલા હોય એનો અનુભાગ વધે, એવા બધા ફેરફાર એકી સાથે ત્રણ ચાર જગ્યાએ ફેરફાર થાય છે. ઘટે એને અપકર્ષણ કહે છે, સ્થિતિ અનુભાગ વધે એને ઉત્કર્ષણ કહે છે. એ પ્રમાણે પૂર્વે બાંધેલા પરમાણુની અવસ્થા પણ જીવ ભાવનું નિમિત્ત પામીને પલટાય છે. જીવના વિભાવ ભાવનું નિમિત્ત પામીને એમાં પણ એ બધા ફેરફારો થાય છે. નિમિત્ત ન બને તો ન પલટાય, જેમના તેમ રહે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધે ફેરફાર થાય છે, વગર નિમિત્તે ફેરફાર થતા નથી. એવી રીતે સત્તારૂપ કર્મો રહે છે અને આ રીતે જીવની સત્તામાં કર્મો રહે છે. ભલી જ્યારે તે કર્મ પ્રકૃતિનો ઉદય કાળ આવે, આ તો હવે સત્તાની વાત કરી અને એમાં થતા ફેરફારની વાત કરીશું. પેલા બંધની વાત કરી, પછી સત્તામાં હતો એમાં વાત કરી, હવે ઉદયની વાત કરે છે શું. પણ જ્યારે તે કર્મ પ્રકૃતિનો ઉદય કાળ આવે ત્યારે તે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર સ્વયં કાર્ય બની જાય છે. જ્યારે ઉદય આવે ત્યારે આપોઆપ કાર્ય થઈ જાય. આ એક્સિડન્ટ થાય છે કે નહીં, સાતાનો ઉદય આવે, એક સેકન્ડ પહેલા સાતામાં હોય, બીજી સેકન્ડે મોટી અસાતામાં આવી જાય, બમ બમ ફૂટે છે ને. એનો જેનો જે ઉદય હોય, આ ભાઈ વસંતભાઈને આવ્યા, ત્યાં શેરબજારના બેઝમેન્ટમાં હતા, એને કેટલાય મરતા જોયા, એ બચી ગયા. એને વાગ્યું છે, કાચ વાગ્યા છે, પણ એ કેમ બચી ગયો એને પોતાને નવાઈ લાગે છે. અને પ્રત્યક્ષની એટલી અસર છે કે હજી જાતી નથી, હજી એ ધડાકા રાત્રે ઊંઘમાં એ ધડાકા સંભળાય છે ને એ બધા ધુમાડાના ગોટા ને ગોટા, અને મળદા ઉડતા હોય, છીછિયારું પાડતા હોય, હાથ પગ કોઈના કપાઈ ગયા હોય ને એ બધું એનું ચિત્ર ખડું થઈ જાય છે. જાતું નથી કે પ્રત્યક્ષ જોયું ને, ને એના ફોટા ગમે એટલા જોવે, એની ફિલ્મ જોવે, પણ એ અસર ન થાય પ્રત્યક્ષ જેવી. કેમ બચી ગયો એ નવાઈ લાગે છે. ક્યાં જ ફીટો છે, ક્યાં ફીટો, ત્યાં જા ભાઈ, કામે ગયા તને. ઘણા એની નજર સામે મરી ગયા, એ પોતે બચી ગયા. કેમ બચાય, એને પોતાને નવાઈ લાગે, પેલા ફોન કર્યો હું જીવતો છું, અને પછી બીજા બમ્બા વાળો આવી ગયો. જે પ્રમાણે ઉદય, જે કાળે જે ઉદય આવે, એક સમય આગો પાછો ફોન કરે, ચક્રવર્તીઓનું જૂનું એવું બને છે. આયુષના છેલ્લા સમય સુધી એને પુણ્યનો એવો ઉદય હોય, ખમા ખમા બધા કરતા હોય, મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હોય, હજારો માણસો ખમા ખમા કરતા હોય, જી હજુર જી હજુર જી હજુર, એક સમય જ્યાં આયુષ પૂરું થયા, બીજા સમયે નારકેમાં ઉપજે, હાથમી નારકેમાં રાડ નાખે તો બીજા મરી જાય, ને રાડ સાંભળીને, દુઃખની રાડ સાંભળીને બીજા મરી જાય, એટલો દુઃખ ની અંદર એક સમયમાં ધકેલાઈ જાય. ઉદય ફેર્યો એનો પોતાનો ઉદય અહીંયા પૂરો થયો, ત્યાં શરૂ થઈ ગયો, સમય પલટાઈ ગયો, આવું છે. એ સ્વયં કાર્ય થઈ જાય છે. શું શબ્દ છે અહીંયા, કે જ્યારે તે કર્મ પ્રકૃતિઓનો ઉદય કાળ આવે ત્યારે પ્રકૃતિઓના અનુભાગ અનુસાર સ્વયં કાર્ય બની જાય છે, એમાં ડાયાનું ડાપણ કામ આવતું નથી. કોઈ વિશેષ ડાયો માણસ હોય એનું ડાપણ કામ આવે કે ન આવે, એનું કઈ ડાપણ કામ આવતું નથી. પણ કર્મ તેના કાર્યને નિભજાવતું નથી, પણ જીવના કાર્યને કાંઈ કર્મ નિભજાવતું નથી, એવો ઉદય કાળ આવતા તે કાર્ય સ્વયં બની જાય છે. શું કહેવું છે, કે કર્મના પરમાણુ જુદા અને બહારમાં ઉદય આવ્યો એ જુદો. શું અહીંયા સાતા વેદનીનો કર્મ આવ્યો એ ઓલા કાચને કે બોમ્બને ફોડતો નથી. શું બધાને જુદું જુદું નુકસાન થાય છે, કોઈને નથી થતું, કોઈને ઓછું થાય છે, કોઈને વધારે થાય છે, કોઈ મરી જાય છે, તો બધાને ઉદય પ્રમાણે થાય છે કામ. પ્રસંગ તો એક બીનો છે, નિમિત્ત રૂપે પ્રસંગ એક બન્યો છે, નિયમિત પ્રમાણે બધાની અવસ્થા જુદી જુદી થાય છે. શું એટલે કઈ કર્મ એના કાર્યને નિપજાવતું નથી. એ કર્મના પરમાણુ થોડા છે, બારમા ઉદયના પરમાણુ નો કર્મના ઘણા છે. તો થોડા પરમાણુ જાજા પરમાણુને શું કરે? એ તો એકબીજાને ખબર નથી કોને કેટલો ઉદય છે ને કોને શું થવાનું છે. એ સ્વયં જ આપોઆપ બધું પરમાણુનું કાર્ય બને બની જાય છે. એવું સ્વયં બની જાય છે એટલો જ અહી નિમિત્ત નૈમિતિક સંબંધ જાણવો. જો કર્તા કર્મ સંબંધ ક્યાંય નહીં લે એટલો જ અહીંયા નિમિત્ત નૈમિતિક સંબંધ જાણવો. બસ વળી આમ તો માણસ એમ કે બ્લડ પ્રેશર ઘટી જાય તો માણસ ન જીવે. આવા પ્રસંગમાં લોહી એટલું નીકળે કે બ્લડ પ્રેશર આવે જ નહીં. કેટલું આ તો 80 માંથી 70 થાય એટલે ડાક્ટર ગભરાવે. આ 70 નું 60 ને જો 60 થયું ને તો તમે પતી જશો એમ કે. આમ નીલ હતું, બ્લડ પ્રેશર જ નીલ હતું. અંદર પ્રેશર હોય તો ને, લોહી હોય તો પ્રેશર આવે ને. લોહી ને ખબર છે, બધા નીકળી બહાર નીકળી ગયું, પરિભ્રમણ કરતું, નસો તૂટી જાય, જીવે છે, વાતો કરે છે. ઠીક, પલ્સ હાલતી હોય, નાડી બંધ થઈ જાય, માણસ મરી જાય. નાડી નતી, પલ્સ ગઈ, કઈ આવતું નથી, કે સંભળાતું નથી, ધબકારો નથી નાડીનો, ને જીવે માણસ. આયુષ હોય તો બધું ચાલુ થઈ ગયું, પાછું ઠીક બંધ થઈ ગયું તો એ ચાલુ થઈ ગયું. એટલે એ બધું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, આપોઆપ બધું બને છે. વળી જે સમયમાં ફળ નિભ્યું તેના અનંતર સમયમાં એ કર્મરૂપ ઉદગુણોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે. ઉદય વિપાક આવ્યો ને પછી અનંતર સમયમાં, એટલે સમયનો આતરો અંતર પડ્યા વિના એને અનંતર કહે છે. અંતર ન પડવું તેને અનંતર કહે છે. એટલે બીજા જ સમયથી એ કર્મના પૂતગુણોનો અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થઈ જાય છે. એ અસાતા વેદની અસાતા કાંઈ ન રહી, એમાં પૂરું થઈ ગયું એ કામ. તે પૂતગુણો અન્ય પર્યાય રૂપે પરણમી જાય છે. એ જે કર્મના પૂતગુણોનો અનુભાગ ને બધું એ સામાન્ય પૂતગળ રૂપે પરણમી જાય છે. એનું જ નામ સ્વવિપાક નિર્જરા છે. સ્વવિપાક એટલે પોતાના સમયથી વિપાકમાં આવેલા પરમાણુને સ્વવિપાક કહેવામાં આવે છે. નિર્જરા થાય છે એટલે ખસી જાય છે, ખરી જાય છે, એને સ્વવિપાક નિર્જરા એવું નામ આપ્યું છે. એ પ્રમાણે સમય સમય ઉદય થઈ કર્મો ખરી જાય છે. જેમ દરેક જીવને નવા નવા પરમાણુ બંધાય છે તેમ ઉદય પણ ચાલુ હોવાથી દરેક સમયે આઠે કર્મનો ઉદય ચાલુ રહે છે અને આઠે કર્મના પરમાણુ ખરતા જાય છે. આમ આવાગમન ચાલુ છે, નવા પરમાણુનું બંધાવવું, જૂનાનું ખરવું, એ સમયે સમયે ચાલુ છે. સંસાર અવસ્થામાં કર્મપણો નાશ પામતા તે પરમાણુ તેજ સ્કંધમાં રહો અથવા જુદા થઈ જાઓ એનું કાંઈ પ્રયોજન જ નથી. પછી શું થાય? એ કર્મપણો નાશ પામ્યા પછી પરમાણુનું શું થાય? કે પરમાણુ કાર્મણ વર્ગણામાં રહીએ કે કાર્મણ વર્ગણાથી બહાર વ્યા જાય, ગમે તે થાય, એનું કાંઈ જીવને પ્રયોજન નથી. ગમે તે થાય એનું, તો એનો કોઈ નિયમ પણ નથી. કર્મપણાનો નાશ થઈ ગયો એટલે ત્યાં જ્ઞાનાવરણી દર્શનાવરણી એવું કાંઈ ન રહ્યું. શું અને એ કાર્મણ વર્ગણામાં પાછા સામાન્ય કર્મ થઈ જાય અથવા તો કાર્મણ વર્ગણા વગેરેના પણ પરમાણુ થઈને જગતમાં ગમે ત્યાં પ્રસરી જાય. વિશેષમાં અહીં એટલું જાણું કે સંસારી જીવને સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે. શું વિશેષમાં અહીં એટલું જાણવું કે સંસારી જીવને પ્રતિ સમય કોઈ સમય ખાલી નથી, ભાવ વિભાવ ભાવ કર્યા વિનાનો પણ જીવ કોઈ નથી સંસારમાં, અને એને નવા નવા સમયે સમયે અનંત પરમાણુ બંધાય છે, એ પણ એને ધારાવાહી ચાલુ છે, આશ્રવ છે એ ધારાવાહી ચાલુ છે. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ અબાધા કાળ છોડી પોતાની સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે, પછી એ પરમાણુ જે એને બંધાણા એનો અબાધા કાળ પૂરો થયા પછી, દરેકને એનો અબાધા કાળ હોય છે, એ પહેલા તરત ને તરત ઉદયમાં આવે, ને છેવટે અંતર્મૂર્તનો પણ અબાધા કાળ હોય છે. એટલે અબાધા એટલે ઉદય પહેલા એમાં બાધા ન આવે, તે સત્તામાં રહેવાની બાધા ન આવે, એનું નામ અબાધા. હા, એની સ્થિતિ સ્થિતિમાં બાધા ન પહોંચે. હા, એટલે ઓછામાં ઓછી લીધી ને અંતર્મૂર્ત, જુઓ ને કોષ્ટક લીધું છે કે નહીં. અબાધા કાળ 3000 વર્ષ, 3003 વર્ષ, 3000 વર્ષ, 7000 વર્ષ, પૂર્વ કોટી વર્ષ, 2000 વર્ષ લીધું ને. ઉત્કૃષ્ટ જગતની સ્થિતિ અંતર્મૂર્ત હોય છે, એ બાજુમાં કાઉન્સમાં લીધું છું. અબાધા કાળની પોતપોતાની જગતની સ્થિતિ જે છે એમાં અબાધાની આવલીને અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, તો કોઈ અંતર્મૂર્ત આચાર્ય મૂર્ત અંતર્મૂર્ત છે, તો કોઈ આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, એમ બે ભેદ છે. એટલે બહુ જ અલ્પ સ્થિતિમાં પણ ઉદયમાં આવી જાય છે, પણ છતાં અમુક તો અબાધા કાળ હોય હોય ને હોય જ. અત્યારે બંધાણું બીજા સમય ઉદયમાં આવે એવું કોઈ કર્મમાં ન બને કે અત્યારે બંધાણું બીજા સમય એનો ઉદય આવે, અત્યારે બંધાણું પાછું બીજા સમય, એવું ન બને. એમ ના, અબાધા કાળ જુદા જુદો હોય બીજો, પણ અબાધા કાળ જ ન હોય એમ ન હોય. એમ અંતર્મૂર્ત પણ એનો, સઘનની અંતર્મૂર્ત પણ એનો અબાધા કાળ હોય હોય ને હોય, એમ લેવું. દરેક કર્મ બંધાય તો એની ચિકાસ છે, ત્યારે બંધાણું છે ને, તો એની ચિકાસ કાંઈક તો અસર કરે છે, એનો અબાધા કાળ કાંઈક ને હોય હોય ને હોય જ. એમ અસંખ્ય સમય તો લાગે લાગે ને લાગે જ. ત્યાં એક સમયમાં બાંધેલા પરમાણુઓ પોતાનો અબાધા કાળ છોડીને, જગન્યમાં જગન્ય અબાધા કાળ છોડીને પોતાની સ્થિતિના જેટલા સમૂહ હોય તે સર્વમાં ક્રમથી ઉદયમાં, જેનો જેનો ઉદય આવવાનો કાળ શરૂ થાય સ્વવિપાક પણ એ ક્રમે 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 ઉદયમાં આવે છે. વળી ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે એક સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા એકઠા થઈને ઉદયમાં આવે છે. વળી જુદા જુદા સમયે બાંધ્યા હોય પણ એનો સ્વવિપાક કાળ એક હોય તો એક સાથે ઉદયમાં આવે, એમ પણ બને છે. તે સર્વ પરમાણુઓનો અનુભાગ મળતા જેટલો અનુભાગ થાય તેટલું ફળ તે કાળમાં નિભજે છે, અને જે ઉદયમાં આવ્યા એ બધાના અનુભાગના સરવાળે પણ પ્રમાણે જે થવાનું હોય તે થાય. જેમ કે ઉદય આવ્યો અસાતાનો, તો જેટલું વાગવાનું હોય એટલું વાગે, એમાં જ્યાં વાગવાનું હોય ત્યાં વાગે, શું તો એ બધાનો સરવાળો થઈને એનું રિઝલ્ટ આવે, પરિણામ આવે, તે આવે. એમાં અનેક કર્મોનો સ્વવિપાક અને અનુભાગ સાથે હોય છે. એ સર્વયુ થયું. શું વળી અનેક સમયોમાં બાંધેલા પરમાણુ બંધ સમયથી માંડી ઉદય સમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધ રૂપ રહે છે. શું જુદા જુદા સમયમાં બાંધેલા જે પરમાણુ છે તે જ્યારથી બંધાણા ત્યાંથી જ્યારે એનો ઉદય આવે ત્યાં સુધીમાં કર્મરૂપ અવસ્થા ધારણ કરીને જીવની સાથે સત્તામાં બંધાયેલા રહી જાય છે. એ પ્રમાણે કર્મોની બંધની ઉદયની અને સત્તારૂપ અવસ્થા જાણવી, ત્રણ પ્રકારની અવસ્થા છે. કર્મની બંધ અવસ્થા, ઉદય અવસ્થા અને સત્તામાં રહેવાની અવસ્થા, એ ત્રણ પ્રકારની અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક સમયે પ્રબદ્ધ માત્ર પરમાણુ બંધાય છે, ત્યાં સમયે સમયે એક સમયે પ્રબદ્ધ માત્ર પરમાણુ બંધાય છે, એક સમયે પ્રબદ્ધ માત્ર નિર્જરે છે, તથા દોઢ ગુણ હાનિ વડે ગુણિત સમય પ્રબદ્ધ માત્ર સદાકાળ સત્તામાં રહે છે. એનો સમય પ્રબદ્ધ નો મિનિમમ કાળ લીધો છે, શું કે જ્યાં એ પ્રમાણે કર્મોના ત્યાં સમયે સમયે જે બંધાય છે તે સમય પ્રબદ્ધ માત્ર બંધાય છે, સમય પ્રબદ્ધ માત્ર છોડે છે, તથા દોઢ ગુણ હાનિ વડે ગુણિત કરીને સમય પ્રબદ્ધ માત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ બંધાવવું, ખરવું અને સત્તામાં રહેવું એનું પ્રમાણ લીધું છે અહીંયા. એ કર્ણાનુયોગનો વિષય છે. અધ્યાત્મની દ્રષ્ટિએ તો એમ કે છે, શું બંધ અધિકારની અંદર સમય સાર તો અધ્યાત્મ શાસ્ત્ર છે, એટલે એમાં એ કે તું કર્ણાનું બંધનું જ્ઞાન કર, ઉદયનું જ્ઞાન કર, સત્તાનું જ્ઞાન કર, એનાથી તને તારા આત્મામાં કાંઈ બીજો લાભ થાય નહીં, એનાથી કાંઈ તને મુક્તિ ન મળે એમ કે છે. કેમ કે આ જાણપણાનો વિષય છે એમ કહીને શું કહેવું છે આચાર્ય મહારાજને, કે આ જાણપણાનો વિષય છે. તો કે તો પછી શાસ્ત્રમાં શું કરવા આવી બધી વાતો, લાંબી લાંબી ચર્ચા શું કરવા કરી? તો કે જીવને અનેક પ્રકારના અસમાધાન થાય છે. શું કોઈને એમ થાય છે કે ભાઈ હું મારા પરિણામ તો ઘણા સારા છે, આ જિંદગીમાં મેં કોઈ ખરાબ પરિણામ કર્યા નથી. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા ને, કોઈને માતા નીકળ્યા ને એળું પડેલી, એટલી બધી પીડા હતી, તો કે પણ મેં તો આ જિંદગીમાં જન્મીને આવું કોઈ પાપ કર્યું નથી, અને મને આ એક એક રૂવાડે રૂવાડે એળું પડી છે, અરે શું થાય કે એટલી પીડા છે, બટકા ભરે શું માંસ ખાય, મેં તો આવું પાપ કર્યું નથી, અને સમાધાન ન થાય ભાઈ તે અત્યારે નથી કર્યું, પણ આ કર્યા વિના ઉદય આવ્યો છે એમ છે નહીં, પોતાના અપરાધનું ફળ છે. જ્યારે જ્યારે જે કાંઈ કર્મનો ઉદય આવે તે પોતાના જ અપરાધનું ફળ છે એવું સમાધાન થઈ શકે, અને કશાય તીવ્ર થાય નહીં અને નવા કર્મ ન બાંધે, એટલા માટે એને આ સમાધાન માટે સમજાવવામાં આવે છે. બાકી એ આ કોઈ બીજું એનું વિશેષ પ્રયોજન નથી. હા, વર્તમાન એટલે શું છે, એમ કેવું છે કે જે અંતર્મુખનો પુરુષાર્થ છે એ જુદી વસ્તુ છે, અને આ જાણવું એ કોઈ એવું જ્ઞાન નથી કે જે જાણવાથી મુક્તિ થઈ જાય એની. શું એ તો અસમાધાન મટાડવા વિશેષ તીવ્ર કશાય ન થાય એટલા પૂરતું એનું જાણકારી, અસમાધાન હોય એને જાણકારી કરવાનું એટલું મર્યાદિત પ્રયોજન છે, એથી વધારે એનું પ્રયોજન નથી. એ બધું તો કઈ છે કર્ણાનું યોગનો વિષય, આપણે તો એ કઈ જાણતા નથી. સમય પ્રબદ્ધ માત્ર નિર્જરે છે, દોઢ ગુણ હાનિ વડે ગુણિત સમય પ્રબદ્ધ માત્ર સદાકાળ સત્તામાં રહે છે, એમ લાગે છે કે જે બંધાય છે અને ખરે છે એના કરતા દોઢા સત્તામાં રહીએ છે, એમ કહેવાનો અભિપ્રાય લાગે છે. શું એક સમયે જેટલા બંધાય, એક સમયે જેટલા ઉદયમાં આવીને ખરે, હવે એ બેના બે સરખો પછી અંદર રહી એટલા તો કે નહીં, દોઢા સત્તામાં રહી જાય સંસાર અવસ્થામાં, પછી મોક્ષ અવસ્થામાં સાધક દશા થાય ત્યારે નિર્જરા ઢગલા બંધ કરે છે, અને ત્યારે એ બંધાયેલા ચાલ્યા જાય છે, એમ કહેવાનો અભિપ્રાય લાગે છે. શું એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ અધિકારમાં લખશું. લો હવે એ વાત એમને આગળ લખવી છે એટલે અહીંયા ખોલી નથી. હા, એ પોતે તો બહુ વિસ્તારથી આ શાસ્ત્ર લખવા માંગે છે ને, લખી શકાણો નથી, એ કામ પૂરું નહીં થવાનું હોય એટલે શાસ્ત્ર અધૂરું રહ્યું છે. પણ ઘણી જગ્યાએ પોતે લખે છે કે આ વિષયમાં અમે વિશેષપણે વર્ણન આગળ જઈને એનો કર્મ અધિકાર છે એમાં લખશું, પણ કર્મ અધિકાર પછી પોતે લખી શક્યા નથી, આ પૂરું થઈ ગયું છે. હવે દ્રવ કર્મ અને ભાવ કર્મ. હવે કર્મમાં પણ જીવના જે વિભાવ પરિણામ છે એને ભાવ કર્મ કહે છે, અને કર્મના પરમાણુ છે એને દ્રવ કર્મ કહે છે. એટલે નામ ગુણ અનુસાર નામ છે, શું એના સ્વરૂપ અનુસાર નામ પાડ્યું છે કે કર્મના પરમાણુ, એક પરમાણુ દ્રવ છે માટે એને દ્રવ કર્મ કીધું, અને જીવના વિભાવ ભાવ છે, ભાવ છે માટે એને ભાવ કર્મ કીધું. તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગળ દ્રવ્યોથી નિભજાવેલું કાર્ય છે. શું? આ પ્રમાણે જે કર્મ છે, કર્મની જે વાત કરી વિસ્તારથી, એમાં પરમાણુરૂપ અનંત પુદ્ગળ દ્રવ્યોથી નિભજાવેલું તે કાર્ય છે, તેથી તેનું નામ દ્રવ્ય કર્મ છે. શું કરવા એને દ્રવ્ય કર્મ કીધું? કે પુદ્ગળ દ્રવ્યોથી નિભજાવેલું કાર્ય હોવાથી એને દ્રવ્ય કર્મ કીધું. તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ ક્રોધાદિરૂપ જીવના પરિણામ છે એ જીવના ભાવ છે. શું? તે અશુદ્ધ ભાવથી નિભજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. એ ભાવથી નિભજાવેલા કાર્યને ભાવકર્મ કરીએ, પુદ્ગળ દ્રવ્યથી નિભજાવેલા કાર્યને દ્રવ્યકર્મ કહીએ. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય. શબ્દ કર્મ છે, પણ જ્યાં જેનો અર્થ થતો હોય એ કરવો, ભાવકર્મ થતો હોય ત્યાં ભાવકર્મ, દ્રવ્યકર્મ લેવાતું હોય ત્યાં દ્રવ્ય કર્મ, અને બીજા કોઈ કાર્યને પણ કર્મ કહેવામાં આવે છે. શું? કોઈ પણ કાર્યને કર્મ કહેવામાં આવે છે. કર્મ એટલે કાર્ય. દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે, તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ થાય છે. શું? જ્યારે દ્રવ્ય કર્મનો ઉદય આવે છે ત્યારે ઉદયના નિમિત્તે જીવ જો પોતે સ્વયં સ્વરૂપના પુરુષાર્થમાં ન જોડાય તો આ અપેક્ષા લેવી, એને ભાવકર્મ થાય છે. એટલે સામાન્યપણે સંસારી જીવને ભાવકર્મ થાય છે, તથા ભાવકર્મના નિમિત્તે પાછા નવા નવા દ્રવ્યકર્મો બંધાઈ જાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ, એ જ પ્રમાણે પરસ્પર કારણ કાર્ય વડે સંસાર ચક્રમાં પરિભ્રમણ થાય છે. લ્યો, આ કેવી રીતે સંસાર દીર્ઘકાળ પર્યંત ચાલે છે, અનંતકાળ પર્યંત જીવનો સંસાર ચાલે છે, એનું નિદાન કરી દીધું. સંસાર રોગનું નિદાન કર્યું કે આ જીવ અનાદિથી ભાવકર્મ કરીને દ્રવ્યકર્મ બાંધે છે, દ્રવ્યકર્મના ઉદયમાં સ્વરૂપ સાવધાનીના અભાવને લીધે પાછો ભાવકર્મ દ્રવ્યકર્મને બાંધે છે. આમ નામ દ્રવ્ય ભાવ કર્મનું સાયકલ ચાલ્યા કરે છે, અને સંસારમાં જીવ પરિભ્રમણ કર્યા જ કરે છે, એનો છેડો આવતો નથી, જ્યાં સુધી પોતે સ્વરૂપમાં સાવધાન થઈને અંતર્મુખનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી. હા, એ ભાવ મરણ ને દ્રવ્ય મરણ એમને એમ ચાલુ જ છે. શું
જય હો જય હો જય હો.